நமோரியந்தாளம் நமோ சித்தாளம் நமோ பாரதியாளம் நமோ வஜ்ராயாளம் நமோலோயே சவசாகுணம் மங்களாச்சரண் ஸ்ரீ சாசன குரு நமோ நானாவித சுகார் ஆசமஹித உபதேசதே கரி மங்களாச்சார் சோஹிதின சாசன மே ஆத்மானு சாசன ஸ்ருத ஜாதி துக்க ஹாரி சுகாரி சாசி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि के होत अर्थ भासना जाते मंद बुद्धि के होत अर्थ भासना जो लक्ष्मी के निलय रूप न अविनाशी प्रभु को उद्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु ही भाषित हो कटु औषधि रोगी ग्राहक बन किंचित तू है भीत न हो गुणभद्र आचार्य द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है एमा अपने गया वक्ते लक्ष्मी की अस्थिरता ए वाली गाथा 62 नंबर नी गाथा आपणे जोई हती अने 63 नंबर नी गाथा पण जोई हती शरीर की नश्वरता शू कीधु बे पॉइंट कया आया लक्ष्मी की अस्थिरता लक्ष्मी एटले बाह्य धन जे धन वैभव आदि जे बाह्य सामग्री छे मुख्यतः लक्ष्मी એની અસ્થિરતા બહુ સરસ ચર્ચા આવી હતી ગયા વખતે બે ઉદાહરણ આપ્યા હતા ને દીપ શિખા કે સમાન અને ચવરો કે સમાન દીપ શિખા કેવી હોય દીપ શિખા ફ્લેમ ફ્લેમ હોય ને એ કેવી હોય તો કે સંચલ અને ચવર ચવર પણ કેવા હોય સંચલ ખ્યાલ આવે છે અસ્થિર અસ્થિર ગરીકમામ 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 તો એટલે ઉદાહરણ આપીને આખી વાત 62 નંબર ની ગાથામાં કહી દી હતી લક્ષ્મી કી અસ્થિરતા અને એના પછીની ગાથા શરીર કી નશ્વરતા શરીર કી નશ્વરતા તો એમાં જે એરંડ ની લાકડી સમજાય એનું ઉદાહરણ આપ્યું છે ને એરંડ ની લાકડી એટલે વાઘ જે બાઘ કો વાઘ કો ખ્યાલ છે એ જે લાકડું હોય એ પાણી લાગે ને ફૂલી જાય અને એની અંદર અને હા એની અંદર કીડો વયો જાય અને પછી બે સાઈડ થી અગ્નિ એટલે કે આગ લાગી જાય ખ્યાલ આવે છે તો એ કીડા ની અંદર માં શું રક્ષા થાય વિચારો ખ્યાલ આવે છે તો એવી રીતના આખું સ્વરૂપ સમજાવીને ઉદાહરણ ના માધ્યમથી જે શરીર છે જન્મ જીવન અને મરણ સમજાય છે જન્મ અને મરણ ની વચ્ચે જે જીવન છે તો એ જીવનમાં ઘણા બધા વિચિત્ર ઉદયોની વચ્ચે મોહ વશાત આ જીવ કેવા કેવા પ્રકારના દુઃખ ભોગવે છે તો એની પણ ચર્ચા શરીર કી નશ્વરતાના આધારે કરી હતી ચલો આજે આપણે 64 અને 65 આ બે ગાથા આપણે આજે કરશું પાછી એક ચર્ચા છે વિષયો કે ત્યાગ થી પ્રેરણા વિષયો કે ત્યાગ થી પ્રેરણા જે બહુ સરસ દેવ ગાથા બહુ સરળ છે વિષયો હવે અહીંયા વિષયો નો અર્થ શું લેવાનો પાંચ ઇન્દ્રિય ના જે વિષય ભોગ છે એ પાંચ ઇન્દ્રિય ના વિષય ભોગો ને ત્યાગવાની પ્રેરણા આપે છે. કેમ? કારણ કે એમાં રંજ માત્ર પણ તું ભલે સુખ માને છે પણ એમાં રંજ માત્ર પણ સુખ છે નહીં, અને તો પણ આ જીવ અનાધિકારથી એની પાછળ દોડે છે, એમાં ઝપટ્ટા મારે છે, એને ભેગા કરે છે અને એમાં સુખ માને છે, તો કે ખરેખર એમાં સુખ છે જ નહીં. એટલે માટે એના ત્યાગની પ્રેરણા આવી છે. જો હવે આથી આપણે 64 નંબરની વાત. इस शरीर के समझाए थे आश्रित, इस शरीर के आश्रित इंद्रियों के वश होकर, बराबर आ इंद्रियों कोना कोना आश्रित है, इंद्रियों कोना आश्रित है, शरीर ना आश्रित इंद्रियों से, समझाए थे तू परिभाषा ही समय सारी ग्रंथ में इंद्रियों ने શરીર આશ્રિત આવ્યું ને, શરીર પરિણામ ને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિયો, શરીર પરિણામ ને જે પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિયો છે, સમજાય છે, એ શરીર નું પરિણામ છે. એટલે ઇન્દ્રિયો કોના આશ્રિત છે? શરીર આશ્રિત છે ને, આ શરીર ઇન્દ્રિયોનો સમૂહ છે, સમજાય છે, ઇન્દ્રિયોનો સમૂહ છે ને. આ અખંડ એક સ્પર્શ ઇન્દ્રિય અને ખંડ ખંડ બીજી ચાર ઇન્દ્રિય અને અનિન્દ્રિય. અનિન્દ્રિય માં શું લેવાનું? મન. વેરી ગુડ. અનિન્દ્રિય માં શું લેવાનું? મન. તો ઇન્દ્રિય અને અનિન્દ્રિય, તો પાંચ ઇન્દ્રિય અને એક મન, એ કોના આશ્રિત છે? શરીરના. બરાબર. તો જો એસ શરીર કે આશ્રિત ઇન્દ્રિયો કે વશ હોકર, હવે આ ઇન્દ્રિયોના વશ કોણ થાય છે? જીવ. કોઈ સમજાય છે? ઇન્દ્રિયોના વશ, ઇન્દ્રિયોને વશીભૂત કોણ થાય છે? ઇન્દ્રિયોને પરાધીન કોણ થાય છે? ઇન્દ્રિયોના વશીભૂત કોણ થાય છે? તો કે જીવ. તો એક શરીર કે આશ્રિત ઇન્દ્રિયો કે વશ હોકર તું અનેક પ્રકાર કે ક્લેશ ક્યો ભોગતા હૈ, યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. સમજાયું? હેડિંગ સમજાયું? શરીરના આશ્રિત કોણ છે? ઇન્દ્રિય. અહીંયા ઇન્દ્રિય કઈ લેવાની? હા, કઈ ઇન્દ્રિય? દ્રવ્ય ઇન્દ્રિય. ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર છે. ઇન્દ્રિયના ત્રણ પ્રકાર છે. કયા કયા ત્રણ પ્રકાર છે? દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો. આ ત્રણેયને શું કીધું? ઇન્દ્રિય. તો હવે અહીંયા કોની વાત કરી? દ્રવ્ય ઇન્દ્રિય જે શરીરના આશ્રિત છે, સમજાય છે? શરીરના આશ્રિત કોણ છે? આ દ્રવ્ય ઇન્દ્રિય. બરાબર. હવે દ્રવ્ય ઇન્દ્રિય છે, ભાવ ઇન્દ્રિય કોને કહેવાય? ભાવ ઇન્દ્રિય કોને કહેવાય? ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય કોને
કહેવાય?
વિષયોમાં રચે પછે. થોડું હા, એટલો સુધી આન્સર. પણ હજી ભાવ ઇન્દ્રિય કોને કહેવાય? ભાવ ઇન્દ્રિય. બહુ સરસ. ભાવ ઇન્દ્રિય એટલે આત્માનું જે ખંડ ખંડ રૂપ જ્ઞાન, જે જ્ઞાન આ ઇન્દ્રિયોના માધ્યમથી, ખ્યાલ આવે છે, જે જ્ઞાન આ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવર્તે છે અને જે બાહ્ય વિષયો છે એને ગ્રહણ કરે છે, એને જાણે છે, એને જાણવામાં શું છે? લીન છે. પોઈન્ટ સમજાય છે? ત્રણ વસ્તુ સમજાય. આ માઇક છે, એક્ઝામ્પલ લો. આ માઇક છે, શું છે? આ માઇક ત્રણ પ્રકારની ઇન્દ્રિય છે. ઘટિત કરો, ચલો ત્રણ પ્રકારની ઇન્દ્રિય ઘટિત કરો. આ માઇક છે ના? આ માઇક છે એ? વેરી ગુડ. આ માઇક છે એ વિષય છે? માઇક શું છે? ઇન્દ્રિયોના વિષય માં આવશે. આ શરીર છે, ઇન્દ્રિયોનો વિષય છે. આ બુક પેન છે, આ બધું છે, ગાડી મકાન જે પણ ઘર કુટુંબ પરિવાર સચે સચે બધું, તો એ ઇન્દ્રિયોનો વિષય છે. બરાબર છે? બરાબર છે. હવે નેક્સ્ટ લેવલ, બહાર થી અંદર આવો, સ્થૂળ થી સૂક્ષ્મ તરફ આવો. બરાબર. તો હા, તો આ થયું સ્થૂળ. હવે નેક્સ્ટ લેવલ દ્રવ્ય ઇન્દ્રિય. આ જે શરીરના અંગ છે ને, સમજાય છે? આ કુદરતની રચના, ખ્યાલ આવે છે? તો આ છે દ્રવ્ય ઇન્દ્રિય. આ પણ જળ છે, આ પણ જળ છે. બરાબર. હવે આંખ જાણે છે, આંખ જોવે છે, આંખ જોવે છે, જોવાનું કામ આંખ કરે છે, સાંભળવાનું કામ કાન કરે છે? ના. બોલો. બરાબર. તો એની પાછળ હજી એક ફેક્ટર, હા, એની પાછળ આત્મા અને આત્માનું જ્ઞાન અને એ જ્ઞાનનું પરમન અને એ પરમન, સમજાય છે? આ ઇન્દ્રિયોના માધ્યમથી ખંડ ખંડ રૂપ આ વિષયોને ગ્રહણ કરે છે, એનું નામ છે ભાવ ઇન્દ્રિય. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, ત્રણ સમજાયું. તો આ અપરૂપ સ્વરૂપ નથી, આ અપરૂપ સ્વરૂપ નથી, પોઈન્ટ સમજાય છે. પણ અંદરમાં જે જ્ઞાનનું પરમન છે, જે અંદરમાં અખંડ આત્મામાંથી સમજાય છે નીકળતું જ્ઞાન, અખંડ આત્માને વિષય બનાવવાની બદલે, પોતાના આત્માને વિષય બનાવવાની બદલે એ જ્ઞાન આત્મામાંથી નીકળ્યું, તો એ જ્ઞાનનું કર્તવ્ય શું છે? એ જ્ઞાનનું કર્તવ્ય શું છે કે એ પોતાના આત્માને વિષય બનાવે, પોતાના આત્માને જાણે, પોતાના અભેદ આત્મામાં એ જ્ઞાન તદ્રુપ થાય, એ જ્ઞાન લીન થાય, એ જ્ઞાન એકાગ્ર થાય. એની બદલે આત્મા તો એક બાજુ રહી ગયો અને એ આત્મામાંથી નીકળતું જ્ઞાન પિક્ચર ક્લિયર થાય. આત્મામાંથી નીકળતું જ્ઞાન આ ઇન્દ્રિયોના માધ્યમથી પોઈન્ટ સમજાય છે. અને એમાં શું થાય છે તો કે એ વિષયોમાં ઉપયોગ કેમ એટલો બધો એકાગ્ર થાય છે એનાથી કારથી, કારણ કે એમાં જીવે સુખ માયું, એનું એકત્વ વર્તે, એનું કર્તૃત્વ વર્તે છે, એનું મમત્વ વર્તે છે, એનું આકર્ષણ, જેને આપણે કહીએ જ્ઞે લુપ્ત ભાવ. શું કહીએ આપણે? જ્ઞે લુપ્ત ભાવ. જ્ઞેની જે લુપ્તતા, જ્ઞેનું આકર્ષણ, જ્ઞેનું અટ્રેક્શન, તો એ અનાદિકાળથી વર્તે છે. એના કારણે આ વિષયોમાં આ ઉપયોગ અનાદિકાળથી ફસાયેલો છે. તો એને અહીંયા પાછો વાળીને આ વિષયોનો રસ તોડવા માટેની આપણે આ ગાથા છે. સમજાયા? ત્રણ પ્રકારની ઇન્દ્રિય સમજાવી ચંદ્રેશભાઈ, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે? હવે બોલો, તમે વિચાર કરો, હમણાં આપણી પાસે કેટલી ઇન્દ્રિયો છે? પાંચ ઇન્દ્રિયો અને મન. તો વિચાર કરો કે પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી છ દરવાજા, એના માધ્યમથી ઉપયોગ બહાર ફેલાય છે. અને એ વિષયોમાં ઇષ્ટનિષ્ઠની બુદ્ધિ કરીને નિરંતર રાગ દ્વેષના પ્રણામ કરી, મિથ્યાત્વનું પોષણ કરી, અજ્ઞાનનું પોષણ કરીને આજી શું કરે છે તો કે અનાદિકાળથી આજી સંસાર વધારી છે. હવે શું થયું કે આ દુરુપયોગ કર્યો ને, ખરેખર આ ઇન્દ્રિયો મળી હતી અને સદુપયોગ ન કર્યો, મન મળ્યું એનો સદુપયોગ ન કર્યો, તો શું થયું બોલો? તો પ્રકરણ અને આપણે કાલાંતરમાં શું થયું તો કે આ ઇન્દ્રિયો મળી આપણે હતા નિબોધમાંથી અને ચડતી 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 થઈ તો આપણે ઉપર આવ્યા, બરાબર છે? અને અહીંયા આવ્યા અને અહીંયા એનો સદુપયોગ ન કર્યો તો શું થયું? ખ્યાલ આવે છે? શું થયું તો કે પડતી થતા શું થયું કે એક ઇન્દ્રિય છીનવાથી થતો ગયો, મન વયું ગયું, વિચારવાની સામર્થ છૂટી ગઈ, અને 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 કાલાંતરે શું થયું કે એ જીવ જ્યાંથી આવ્યો હતો જ્યાંથી નીકળ્યો હતો એ પાછો અનંત કાળ માટે શું થયું તો કે ત્યાં ગયો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? કારણ કે સદુપયોગ કર્યો નહીં. અગર સદુપયોગ કર્યો હોત તો તમે સમજાય છે, વી આર ઇન સેન્ટર, આપણે વચ્ચે છીએ. અગર સદુપયોગ કરશું તો પડતી, અરે સોરી ચડતી, અને દુરુપયોગ કરશું તો પણ. બહુ ક્લિયર છે? ધીસ ઇઝ વેરી ક્લિયર કે અગર મનનો, જ્ઞાનનો, સમજાય, ઇન્દ્રિયોનો, સમજાય છે, એનો અગર આપણે સદુપયોગ નહીં કરીએ ભેદ વિજ્ઞાન માટે, સ્વ અને પરનું ભિન્ન સ્વરૂપ આપણે નહીં સમજીએ, પોતાના આત્માની આપણને અંદરથી માત્મયતા નહીં આવે, મહિમા નહીં આવે, રૂચિ નહીં લાગે, તત્વ નિર્ણયમાં ઉપયોગ નહીં લાગે, સ્વાધ્યાયની રૂચિ નહીં જાગૃત થાય, સાચું શું છે, ખોટું શું છે, હિત શું છે, મારી માટે અહિત શું છે, હે જ્ઞે ઉપાદે તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ નહીં લાગે. અને એક પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા ધંધો વ્યાપાર એમાં ઉપયોગ રમતો રહ્યો અને સમય વયો ગયો, અવસર ચૂકી ગયો. તો હવે વિચારી લેજો શું થશે. બીકોઝ એક વાતની શ્રદ્ધા તો હવે આપણને બધાને એકદમ દ્રઢપણે હોવી જોઈએ કે આ જે પણ સહયોગ છે, ઇન્દ્રિય છે, શરીર છે, કે પછી બાહ્ય નો કર્મ નો સહયોગ છે, એ બધો નિયમથી ઉદયાધીન હોવાના કારણે એ બધો ઉદયનું બેલેન્સ પૂરું થશે. તો એ નિયમથી છૂટી જવા, બહુ ગજબ એક એક ગાથા છે. સમજાઈ ગયું ભૂમિકા? ચાલો વાંચીએ હવે આપણે. જો ઇન્દ્રિય મન સે પ્રેરિત હોતા, 64 આ કહો 64 इंद्रिय मन से प्रेरित होता विषय ग्रहण में व्याकुल हो, अरे दुराचरणों के द्वारा पाप बढ़ाता कुल हो। मन इंद्रिय को दास बनाकर राग रहित हो विषय तजो, सदा चरण से पाप रहित हो सुख अनुभव कर मुक्ति भजुआ। सदा चरण से सुख अनुभव कर मुक्ति भजो। जो आपने वाचे अर्थ हे जीव, हे जीव सुसु संबोधन करू, हे मनुष्य एम नहीं, हे मनुष्य एम नहीं तो कीधुं हे जीव एटले बधा जीवो माटे नी आवा, हे जीव हे टीवियन हे मनुष्य हे देव हे नारकी हे इंद्रिय एम नहीं तो कीधुं हे जीव एटले आ उद्देश कोनी माटे छे, बधा जीवो माटे। ख्याल आवे छे? हे जीव तू कर्मो दैत्य वश होकर, शू कीधुं कर्म ना उदय ना वशीभूत થઈને, કર્મ નો ઉદય બોલો, હમણાં આપણને કેટલા કર્મ નો ઉદય, કેટલા કર્મ નો ઉદય સામાન્ય પ્રશ્ન બરાબર, હમણાં આપણને કેટલા કર્મ નો ઉદય એક સાથે વર્તી રહ્યો છે? સાત, આઠ, બે આવશે ક્યાં તો સાત યા તો આઠ, આઠ બોલો આપણને હમણાં એક સાથે વિચારીને થોડું બોલજો, આપણને હમણાં એક સાથે કેટલા કર્મ નો ઉદય વર્તી રહ્યો છે, આવી રહ્યો છે એક સાથે, હમણાં કેટલા કર્મ નો ઉદય આપણી સાથે છે? સાત, આઠ, આઠે આઠ, ના ના એમ નહીં, સાત આઠ માં, આઠ 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 જે મૂળ પ્રકૃતિ છે ને એમાં બોલો, 148 માં હું કન્ફ્યુઝન થઈ જશે પછી, બોલો જલ્દી પાક્કું કેટલા? આઠ કર્મ, ઉદય આઠે આઠ નો છે ને, ઉદય આઠે આઠ નો છે, કારણ કે આયુ કર્મ નો પણ ઉદય તો પ્રતિ સમય ચાલે છે ને, આયુ કર્મ નો ઉદય એનો નીચે એક 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 પ્રતિ સમય શું થઈ રહ્યો છે, થઈ રહ્યો છે, તો આઠ કર્મ નો હમણાં આપણને ઉદય છે, સાત નો બંધ છે, સાત કર્મ નો બંધ થઈ રહ્યો છે, આઠ નો ક્યારે ક્યારે, જયારે આયુ નો બંધ થાય ત્યારે, તો સાત નો બંધ, આઠ નો ઉદય અને સત્તા, સત્તા સત્તા કેટલાની? આઠે આઠ ની, બરાબર છે ને, તો સત્તા આઠ ની, ઉદય આઠ નો અને બંધ સાત, પ્રતિ સમય, પ્રતિ સમય આપણને સાત સોરી આઠ કર્મ નો શું થઈ રહ્યો છે, બંધ ઉદય આવી રહ્યો છે, ઉદય આવી રહ્યો છે અને એ ઉદય, એ ઉદય ના શું થયા આપણે વર્ષ હો, એ ઉદય ના વર્ષ થઈને, સમજાય છે? ખરેખર ઉપયોગી કોના વશીભૂત થવાનું હતું? સ્વભાવ સન્મુખ, સ્વભાવ ને વશીભૂત થવાનું હતું, એની બદલે, એની બદલે આઠ કર્મ નો ઉદય આવે છે એમાં ઉપયોગ, એમાં આત્મા કેવો થઈ જાય છે, એના આધીન થઈ જાય છે, એના વશીભૂત થઈ જાય છે. હવે ચાર ભાતી નો અને ચાર અગાધી, હવે એ વિશે આપવું અલગ છે, તો ચાર ભાતી નો જે ઉદય છે એમાં વશીભૂત અને ચાર અઘાતી નો જે ઉદય છે એમાં વશીભૂત થઈને શું કરે છે જીવ? હવે જો આગળ કહે છે, હે જીવ તું કર્મો દૈત્ય વશ હોકર નેત્ર આદિ ઇન્દ્રિયો છે, સમજાયું? નેત્ર આદિ ને પાંચ ઇન્દ્રિયો, નેત્ર આદિ ઇન્દ્રિયો છે પ્રેરિત હોતા હુઆ, નેત્ર આદિ ઇન્દ્રિયો છે પ્રેરિત હોતા હુઆ રૂપાદિ સમસ્ત વિષયો કી પ્રાપ્તિ કે લીએ, શું કીધું? રૂપાદિ નેત્ર ઇન્દ્રિય અને એના વિષય, ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય શું કહે છે એમાં? તો કે એની પ્રાપ્તિ, નિરંતર શું જોઈએ છે બોલો? નિરંતર, નિરંતર શું જોઈએ છે? વિષયો, કોઈ ને કોઈ વિષય, કોઈ ને કોઈ વિષય, નિરંતર 24 કલાક આ જીવ વિષયો ના આધીન થઈને પ્રવર્તે. બહુ બહુ સરસ ગાથા છે, ચલાવે આપણો પ્રેક્ટિકલ જે આપણા ઉપયોગનો વ્યાપાર ક્યાં લાગી રહ્યો છે, કેમ લાગી રહ્યો છે, એનું શું કારણ છે, એનું શું ફળ છે, એની આખી ચર્ચા વહી પકડાય છે કે જે બહુ સરસ છે. હે જીવ તું કર્મો દૈત્ય વશ હોકર નેત્ર આદિ ઇન્દ્રિયો સે પ્રેરિત હોતા હુઆ રૂપાદિ સમસ્ત વિષયો કી પ્રાપ્તિ કે લીએ ખેદ ખિન્ન હોકર, શું કે છે? પ્રતિ સમય બોલો એની પ્રાપ્તિ માટે આ જોઈએ છે, હવે આવી છે, હવે આવી છે, હવે આવી છે, ખ્યાલ આવે છે? તો આપણને આ ખેદ ખિન્નતાનો એટલો ભાવ ભાષણ કેમ નથી થતું ખબર છે? કારણ કે અહીંયા ઉદય પુણ્ય નો છે અને બાહ્યમાં સહજતાથી અનુકૂળ સામગ્રી મળી રહી છે, સમજાય છે? અને એ મળી રહી છે એટલે પ્રાપ્ત મળી રહી છે એટલે એને અધિક પ્રાપ્ત કરવાની ખેદ ખિન્નતા નથી, પણ એને ભોગવવાની, એના વશીભૂત થઈને આધીનપણે રહેવાની, અનાદિકાળથી જીવની કુટેવ કુસંસ્કાર મિથ્યા માન્યતાના કારણે 24 કલાક ઉપયોગ આપણે જોશું, એનાલાઇઝ કરશું તો ઉપયોગ સવારથી રાત ક્યાં પ્રવર્તે છે બોલો? ખ્યાલ આવે? ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિય કોઈ ને કોઈ. હા, હવે એમાં બે પ્રકારે સમજી શકે, અશુભ ના વિષય અને શુભ ના વિષય. હવે એમાં એનાલાઇઝ કરો તો અધિકતર આખો દિવસ, અધિકતર સમય, બોલો, અધિકતર સમય અશુભ ના વિષયોમાં ઉપયોગ પ્રવર્તે. કોઈન પકડાય છે? મંદિરમાં 1 કલાક હોઈએ અને પછી ધંધા વ્યાપારમાં, ઘર કુટુંબના પરિવારના કાર્યમાં, ખ્યાલ આવે? બાલ બચ્ચાઓ સાથે બીજા બધા કાર્યમાં, બોલો, તો કેટલો ટાઈમ? તો કે આપણે દિવસનો અધિકતર સમય અશુભ ઉપયોગમાં પ્રવર્તે. હવે અશુભ ઉપયોગમાં પ્રવર્તે તો કયા ભાવ થશે? અશુભ ભાવ થશે તો બંધ કયો થશે? અશુભ બંધ થશે તો ઉદય કેવા આવશે? નહીં બોલે કોઈ. અરે બોલો, ઉદય કયો આવશે? બોલો, ચેનલ સમજાય છે આખી? ઉપયોગ અશુભ ના વિષયોમાં રમે છે, બરાબર છે? અધિકતર ઉપયોગ અશુભ ના વિષયોમાં રમે છે તો પરિણામ કેવા થશે? અશુભ. તો પછી બંધ કેવા થશે? અશુભ. અને ઉદય કેવો આવશે? અસાકાનો, અશુભનો. અને એને ભોગવવા કોણ જશે? પોતે. કારણ કે વાઈંદા છે કોણે? પોતે. ઉભા કોને કર્યા? પોતે. બગાડ કોને કર્યો? પોતે. તો ભોગવશે કોણ? પોતે. ખ્યાલ આવશે? અને સુધારશે કોણ? પોતે. કોઈ સમજાય છે? આપણે કહીએ એકલો આવ્યો છે અને એકલો જાય, તો એકલો સંસારમાં રખડવા ચાલ્યો જશે. જે ભાવથી જે કર્મનો બંધ થયો છે એનો જે પ્રકારે હવે ઉદય આવવાનો છે એ આવવાનો જ છે. તમને સાથે એક રિયલાઇઝેશન આપણને બધાને થવું જોઈએ કે જયારે ઉદય આવે છે ત્યારે ખરેખર આપણું કાંઈ નથી ચાલતું. એમાં તમે વિચારજો, અસાતાનો ઉદય આવે. હવે બોલો, અંજના સતી જેવા સતીઓને, સીતા સતી જેવા સતીઓને, કાલે હું વાત કરતી હતી એકદમ સાથે કે સીતા સતીનું તો તમે આખું જીવન જોવો તો ખાલી જે શરૂઆતમાં જે પિયરમાં રહ્યા હશે પોતાના પિતાના ઘરે, બસ એટલું જ. એના પછી વિચાર કરો, લગ્ન કરીને આવ્યા, ખ્યાલ આવે છે? તો તરત જ રાત તિલક થવાનું હતું અને શું થયું? વનવાસ. હવે વનવાસમાં ગયા, બરાબર. હવે ત્યાં રહેતા હતા, હવે ત્યાં પણ જે પણ હશે બધી ચેલેન્જીસ ને બધું આવતું હશે, એની સાથે સાથે શું થયું? અપહરણ થયું, એની સાથે સાથે યુદ્ધ. હવે યુદ્ધ થઈને પાછા, યુદ્ધ થયું પછી પાછા આવ્યા, હવે જરા કેમ થયું કે? ખ્યાલ આવે છે? ત્યાં તો શું થયું? પાછો લોક અપવા એટલે પાછા, ખ્યાલ આવે છે? જંગલમાં, એ પણ ગર્ભવતી અવસ્થા. વિચારો ઉદયોનો ખેજો. લવ અને કુશ દેવ તદભવ મોક્ષ ગામી જીવ. વિચાર કરો, એનો જન્મ ક્યાં થયો? તો કે જંગલ. હજી તો ત્યાંથી પછી એના મામાના ઘરે ગયા, ત્યાં રહ્યા, ત્યાં પાછા યુદ્ધ થયા પિતા અને પુત્ર વચ્ચે, જે પણ બધું થયું. અને હજી એ પૈસું ત્યાં તો પાછી અગ્નિ પરીક્ષા. અને અગ્નિ પરીક્ષા થઈ એટલે રામચંદ્રજી શ્રી કૃષ્ણ વચ્ચે લવે ઘરે. હવે ઘરે કોણ જાય? ખ્યાલ છે? તો શું થયું? પાછા જંગલમાં ગયા, આરજીકા માતા બની ને પાછા જંગલમાં. એટલે વિચાર કરીએ આપણે કે ઉદયો નો ખેલ કેવો છે. વિચાર કેવી વિચિત્રતા. આપણે સાચી અનુકૂળતામાં બેઠા છે ને, આપણને અહેસાસ નથી, મહેસૂસ નથી કે આપણે કેવા ઉદયો ભોગવીને આવ્યા, આપણે કેવા પાપના ઉદયોમાં, કેવા દુઃખ, કેવા ભવ, કેવી ગતિ, કેવા શરીર, કેવી યોની, કેવી આપણે કહે ને મુશ્કેલી અને જે કઠિનાઈ ને જે દુઃખ આકુરતા આપણે ભોગવીને આવ્યા છે એની આપણને કલ્પના નથી. એટલે આજે આપણે આ અનુકૂળ સામગ્રી, અનુકૂળતામાં આપણે શું થઈ ગયા છે? એવા લીન થઈ ગયા છે કે ભૂત ભવિષ્યનો આપણે વિચાર કરી શકતા નથી. પોઈન્ટ પકડાય છે? એટલે કહું છું, કેટલી વાર 10 મિનિટ 15 મિનિટ બધું છોડીને, નિવૃત્તિ લઈને, ઉપયોગને નિવૃત્ત કરીને, બાહ્ય કાર્યથી નિવૃત્ત થઈને 10-15 મિનિટ અંદરમાં જે પોતાનો पिकारी ध्रुव भगवान आत्मा कारण परमात्मा मूल वस्तु शुद्धात्मा आश्रय करवा योग्य जे परम उपादे तत्व परम कालामिक भाव निष्क्रिय कूटस्थ एवं जे सुख शांति आनंदी लबा लब जे आपनु स्वरूप छे ए स्वरूप ने आपनी पनती मा वारंवार बदाती भिन्न एने अंदर मा ऊर्ध्व करो पॉइंट पकड़ाई छे ए प्रकार नो अभ्यास એ પ્રકારના ઉપયોગમાં તૈયારી પોઈન્ટ ચારમાં છે એ પ્રકારે પોતાની નિકટતા પોતાની સમીપતા પોતાનો પરિચય પોતાની ઉર્ધ્વતા પોતાની મહિમા પોતાનું આકર્ષણ પોતાનું મહાત્મય મોક્ષમાર્ગમાં જરૂર શેની છે મોક્ષમાર્ગમાં જરૂર ખરેખર ખાલી આ એક જ વાતની છે કે આપણને આત્માનું જેવું જોઈએ એવું મહાત્મય આવતું નથી એટલે કામ નથી જેવું જોઈએ એવી અંદરથી મહિમા આવતી નથી એટલે કામ નથી એવો ઉપાર નથી થતો કારણ કે ઉપયોગ એટલો બધો વ્યસ્ત શ્રસ્ત છે વિષય ભોગોમાં કે એમાં જ રચ્યો પચ્યો એમાં જ સુખ બુદ્ધિ એમાં જ ઉપયોગનું પ્રણવન એમાં ઈષ્ટ અનિષ્ટ એમાં રાગ દ્વેષ એમાં જ કચાય એમાં જ કર્તૃત્વ બુદ્ધિ એકત્વ આદિ બુદ્ધિ કરીને આ જીવ પોતાનો અમૂલ્ય મનુષ્ય ભાવ આમ નામ વેળવી નાખે તમને આ વાત ઘણી રિપીટેશન વાળી લાગતી હશે પણ અગર આ કામ કરવાથી ચૂકી ગયા આ ભાવ અને ક્યાંય સંતુષ્ટ થઈ ગયા મિથ્યા સંતુષ્ટિ થઈ ગઈ તમે બહુ બધા ક્લાસ લઈ લીધા બહુ બધા ક્લાસ અટેન્ડ કરી લીધા બહુ બધું કામ બારમાં કરી લીધું એનાથી કાંઈ નથી થયું પોઈન્ટ સમજાય છે કારણ કે ત્રત પર્યાયમાં રહેવાનો કાળ ખરેખર સીમિત છે એ કાળ પૂરો થઈ ગયો અને અગર આપણે સુરક્ષિત જગા પોતાની માટે રિઝર્વ ન કરી લીધી તો નિયમથી અનંત કાળ નિગોદ છે અને નિગોદમાં ગયા પછી એ જીવ પાછો ક્યારે બહાર આવશે એની કોઈ ગેરંટી નથી એ દશાનો આપણને ખરેખર એ દશાની અનુમાન નથી થતું કે નિગોદ એટલે શું એક ઇન્દ્રિય પર્યાય એટલે શું ખાલી એક ઇન્દ્રિય એટલે શું જ્ઞાન અક્ષરનો અનંતો ભાગ રહી જાય એટલે શું ત્યાં કષાયની કેટલી તીવ્રતા મોહની કેટલી તીવ્રતા એની આપણને હજી કલ્પના જ નથી થતી એટલે આપણે લોકો ખબર પડે છે શું કહેવા માંગુ છું કે કાર્ય કરવા માટે એટલા આપણે હજી સિરિયસ નથી ભાવ વાસન નથી ચલો આ વાંચી લઈએ હે જીવ તું કર્મો દૈકે વશ હોકર नेत्र आदि इंद्रियों से प्रेरित होता हुआ रूप आदि समस्त विषयों की प्राप्ति के लिए खेद खिन्न होकर अति व्याकुल क्यों हो रहा है तू इन इंद्रियों का गुलाम जो एक शब्द जो तू इन इंद्रियों का केवल थी गो तू जड़नो तू चेतन समझाए तारी सामर्थ તારી શક્તિ અદભુત છાતીબેન સમજાય છે ને અને તું ઇન ઇન્દ્રિયો કા તું ઇન ઇન્દ્રિયો કા ગુલામ હોકર શું કીધું વિષયો કો ભોગને મેં અનેક દુરાચરણ કરકે પાપ કો એક એક શબ્દ જો પાછું વાંચ્યું લાઈન તું એટલે તું એટલે કોણ આચાર્ય આપણને કે છે ચોરમજી સાહેબ આપણને કે છે કે તું એટલે આપણે ઇન્દ્રિયો કા ગુલામ હોકર વિષયો કો ભોગને મે વિષયો કો ભોગને મે અનેક દુરાચરણ એટલે અનેક પ્રકારની હિંસા અનેક પ્રકારનું ઝૂઠ અનેક પ્રકારનું માયાચાર સમજાય છે આ બધા ભાવો તો અનાદિ કાળથી જીવ એમ છે પરંતુ આવ્યો હોવાના કારણે એટલે સહજ થઈ ગયા છે માયાચારી ઝૂઠ બોલવું અને ચાલે છે હિંસા કરવી માયાચારી કપટ છલ એ બધું કેવું થઈ ગયું છે કે સહજ થઈ ગયું છે કારણ કે અનાદિ કાળથી જીવ આ બધા ભાવો છે પરંતુ આવ્યો છે એટલે એને એમ લાગે છે કે આટલું તો હોય ને આમ તો હોય ને પણ આ દુરાચરણ તને ક્યાં ફેક છે તને ક્યાં લઈ જશે તારા ઉતારા ક્યાં કરાવશે એનો તને વિચાર આવતો નથી આ બધી ગાથાઓ બહુ સિમ્પલ છે બહુ સરળ છે પણ આ બધી ગાથાઓ આપણને અનેક પ્રકારની પ્રેરણા આપે આપણા મોને મંદ પાડે છે કર્તૃત્વ બુદ્ધિ સુખ બુદ્ધિ વિષયોમાં જે આસક્તિ અતિ આસક્તિ છે એ જીવને સંસારમાં બહુ ખરાબ રીતે પરિભ્રમણ કરાવે પંચ પરાવર્તન ની કલ્પના નહીં કરી શકો. એક એક પરાવર્તન ને પૂરા થવામાં કેટલો કેટલો કાળ લાગે, અને એવા અનંત પરાવર્તન અનંત વાર આપણે કર્યા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો જો શું કે છે, તું ઇન્દ્રિયો કા ગુલામ હોકર વિષયો કો ભોગને મે અનેક દુરાચરણ કરકે પાપ કો બઢાતા હુઆ, તું પાપ કો બઢાતા હુઆ અનંત ભવો મે, અનંત ભવો મે અનંત ભવ, અનંત ભવ એક મિથ્યાત્વ નો ભાવ. બોલો એમાં કેવી તાકાત છે? એક મિથ્યાત્વ ના ભાવ માં કેટલા જન્મ મરણ કરાવવાની સામર્થ છે વિચાર કર. એક તીવ્ર મિથ્યાત્વ નો ભાવ, એક સમય નો, એક એટલે સમજાય છે, એક સમય નો પૂરમબેન, એક સમય નો તીવ્ર મિથ્યાત્વ નો ભાવ, એના નિમિત્ત થી, એના નિમિત્ત થી કર્મમાં, કર્મમાં બોલો દર્શન મોહનીય કર્મમાં બોલો ઉત્કૃષ્ટ કેટલી સ્થિતિ મળી શકે? 70 કોળા કોળી સાગર. જે કર્મોમાં ટોટલ કર્મોની તમે સ્થિતિ જોશો તો ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોળા કોળી સાગર દર્શન મોહનીયની છે. અને એટલો તીવ્ર સ્થિતિ બંધ અને એની સાથે એવો તીવ્ર અનુભવ બંધ કરાવી શકે એવી સામર્થ એક સમયના મિથ્યાત્વના ભાવમાં છે વિચાર. હવે એક સમયનો મિથ્યાત્વનો ભાવ આવીને ગયો ત્યાં ક્યાં પૂરું થઈ ગયું? ચાપલી પૂરું થઈ ગયું, ત્યાં પૂરું થઈ ગયું તો વાત અલગ. બોલો ચાપલી પૂરું નથી થયું, ત્યાં ચેપ્ટર ચાલુ થયું. હવે 70 કોળા કોળી સાગર તમે વિચારી શકો કેટલો કાળ અને એમાં કેટલા ભાવ થશે? 70 કોળા કોળી સાગર અગર પૂરી સ્થિતિ ભોગવે, પૂરી સ્થિતિ ભોગવે તો એમાં કેટલા ભાવ જીવે કરવા પડશે? એક સમય ના અપરાધ ના ફળમાં 70 કોળા કોળી સાગર માં અનંત ભવો મે દુઃખ દુઃખી હુઆ. અનંત ભવો મે ક્યાં હુઆ? તો કે દુઃખી હુઆ. કોણ આવશે સાથે? કોણ આવશે સાથે ભોગવવા? સાથે બાંધેલા હશે ભોગવવા કોણ આવશે સાથે? આ શરીર ના લક્ષ્ય બાંધા હશે ભોગવવા કોણ આવશે? સંયોગ ના લક્ષ્ય બાંધા હશે ભોગવવા કોણ આવશે? કે પોતે એકલો ભવોમાં અનંત ભવ, અનંત દુઃખ, અનંત શરીર, અનંત જન્મ, અનંત મરણ કરીને આ જીવ શું કરે છે? કે દુઃખી હુઆ. પોઈન્ટ સમજાય? અબ આકુલતા છોડકર, ક્યાં છોડકર? બોલો લાગે છે આકુલતામાં છે? અબ આકુલતા છોડકર, મોહ છોડકર, અજ્ઞાન ભાવ છોડકર, ના સમજી છોડકર, પ્રમાદ છોડકર, ખ્યાલ છે? જ્ઞાની હોકર શું કે છે આપણને? શું થાવ? સૌથી પહેલામાં કહેલો, બોલો સૌથી પહેલામાં કહેલો શું કરવા જેવો ભાવ છે? જ્ઞાની હોકર, ખ્યાલ આવે છે? જ્ઞાની હોકર એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ કરીને, પોતાની ઓળખાણ કરીને, પોતાની પહેચાન કરીને જ્ઞાની હોકર સમસ્ત વિષયો કા ત્યાગ કરકે, ડાયરેક્ટ આમ કે તો ઉચિત વાત, સમસ્ત વિષયો કા ત્યાગ કરકે, કારણ કે ખ્યાલ આવે પૂર્ણતા ના લક્ષ્ય શરૂઆત એક ખરેખર તો પૂર્ણતા, પૂર્ણતા, પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે શું કે છે કે છોડ આ બધું. પેલા શું થશે? પેલા શું થશે? વિષય છૂટશે જલ્દી. પેલા શું થશે? વિષયો છૂટશે, વિષયો નહીં છૂટે. પેલા શું છૂટશે? વિષયોનું એકત્વ, વિષયોનો મોહ, વિષયોમાં સુખબુદ્ધિ, વિષયોનું આકર્ષણ ક્યારે છૂટશે? બોલો ક્યારે છૂટશે? ખાલી આ કેવાથી છૂટશે? ક્યારે છૂટશે? કે જયારે એની સામે બાળકના હાથમાં છરી હોય, એને છોડાવી હોય તો શું કરવું પડશે? બોલો ઉપમા, શું કરવું પડશે? કે એની સામે એનાથી બીજું આપવું પડશે, નહીં બીજું આપવું પડશે પણ એનાથી વિશેષ આકર્ષણ વાળી કોઈ વસ્તુ આપવી પડશે કે ઉપયોગ અહીંયાથી અહીંયા હશે અને અહીંયા આ છૂટી જશે. પોઈન્ટ સમજાય છે? તો એવી રીતના શું કે છે કે જ્ઞાની હોકર એટલે અંદરમાં જ્ઞાન સ્વભાવની મહિમા લાવીને એમાં એકત્વ કરીને સમસ્ત વિષયો કા ત્યાગ કરકે ધ્યાનામૃત, શું કીધું? ધ્યાન અમૃત, ધ્યાન અમૃત, ધ્યાન અમૃત રૂપે હોય. બોલો ધ્યાન અમૃત રૂપે હોય. ધ્યાન 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 કેટલા પ્રકારના ધ્યાન છે? ધ્યાન ધ્યાન બધા ધ્યાન કઈ અમૃત રૂપે નથી. બોલો બધા ધ્યાન અમૃત રૂપે છે? ના, બે પ્રકારના ધ્યાન વિસ્કૂળ છે. આપણી ભાષા હમણાંની 2000 ધ્યાન કેવા છે? વિષકુંજ છે, આર્થ ધ્યાન અને રોદ્ર ધ્યાન. આર્થ ધ્યાનના ચાર ભેદ, રોદ્ર ધ્યાનના ચાર ભેદ. બોલો આ પાકા થયા કે નહીં? કેટલી વાર હું રિપીટ કરું છું એટલે. આર્થ ધ્યાનના ચાર ભેદ. ચલો વિષકુંજ છે કે અમૃતકુંજ છે? અહીંયા તો વિષકુંજ જ બોલવાનું ખ્યાલ આવે છે. અને પછી બહાર જઈને તો કેવા લાગે? બોલો ઈષ્ટ નો સંયોગ કેવો લાગે? બોલો બેલાબેન, ઈષ્ટ નો સંયોગ, પુત્ર નો સંયોગ, એનું મિલન કેવું લાગે? બોલો 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 બોલો. તો કે ઈષ્ટ નો સંયોગ કેવો લાગે? મીઠો. પણ અહિયાં શું બોલવાનું? ઝેર છે. ખ્યાલ આવે? આવી માયાચારી હવે આપણે પોતાની સાથે કેટલો ટાઈમ કરશું? લાગે તો ખરું અંદરમાં કે આવું સત્વ મળ્યું, આવા દુર્દેશી મળ્યા, અને આવા કાળમાં પણ આવી વાત મળી, આવી શું કહેવાય, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ તત્વની પ્યોરમાં પ્યોર. ખ્યાલ આવે ને? આમ અનંતકાળ, અનંતકાળ થી સુખી થાય, અનંતકાળ થી જન્મ મરણ થી રહી થાય. આપણને સિરિયસનેસ નથી આવતી કે શું કહેવા માંગે છે, ક્યાં લઈ જવા માંગે છે, ક્યાંથી કાઢવા માંગે છે, ક્યાં લઈ જવા માંગે છે, ક્યાં વિરાજમાન કરવા માંગે છે. જ્યાં સુધી સિરિયસનેસ નહીં આવે ને, જ્યાં સુધી અંદરથી એમ નહીં લાગે ને કે કરવા જેવું કામ છે, ચૂકવા જેવો અવસર નથી, આત્માને પ્રાપ્ત કરવા જેવો છે, ઓળખવા જેવો છે, જાણવા જેવો છે, સર્વસ્વ મારું મારા માટે, અને સુખની શાંતિની વિપ્રાપ્તાની આનંદની પ્રાપ્તિ તો મારા આત્માના આશ્રયથી જ થશે. ત્યાં સુધી એ આત્માને ઓળખવા માટે તત્પર નહીં થાય. વાતો તો કરશે, પણ એ પ્રકારનો અંતરંગ પુરુષાર્થ જે ઉપડવો જોઈએ, બોલો એ પુરુષાર્થ નહીં ઉપડે. બોલો કઈ પ્રજ્ઞા વડે? શબ્દ કયો તો? ભગવતી પ્રજ્ઞા, જ્ઞાન પ્રજ્ઞા વડે. એ પ્રજ્ઞા સુધી નહીં પટકે કે રાગ અને પર થી ભિન્ન હું વિકરાગ સ્વરૂપ તત્વ. સમજાય છે? તો કીધું કયું કયું? બે પ્રકારના ધ્યાન કેવા છે? આર્થ રોધ ધ્યાન કેવા છે? વિષકુંભ અને અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કેવા છે? ધ્યાન અમૃત, અમૃત અતિન્દ્રિય આનંદ નું અમૃત આપણને એ ધ્યાન પીવડાવે. તો ધ્યાન અમૃત છે, આત્મા કો પુષ્ટ કરકે સુખી હો. કેટલી સરસ વાત! આકુરતા છોડકર સ્વઈ વાત છે, સમજાયા? આકુરતા છોડકર પર પદાર્થ કો લેકે જો આકુરતા, જો કરતા ભાવ, જો વ્યાકુરતા, અને જે આપણે કહીએ ને કદમે કદમે આકુર વ્યાકુર, કોઈ પણ પ્રણમન આપણી ઈચ્છા અનુસાર ન થાય તો, પરદ્રવ્યનું કોઈ પણ પ્રણમન આપણી ઈચ્છા અનુસાર ન થાય તો આકુર વ્યાકુર આકુર વ્યાકુર. લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા થાય ને ક્ષમતા ધારણ કરવી. સમજાય છે? કોઈ પણ પરિસ્થિતિમાં રાગ કે દ્વેષ રૂપે ન પરણીને ક્ષમતા ધારણ કરવી એ ખરેખર તારો પુરુષાર્થ છે, એ તારું કર્તવ્ય છે, એ તારી જવાબદારી છે. કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કેવું રહેવું? ઉપમાવી ક્ષમતા ધારણ કરીને રહે એના જ્ઞાતા રે. કેમ? કેમ? વિથ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ કે એ પરમાં, એ ઉદયમાં, એ સંયોગમાં હું કાંઈ પણ જઈને કરી શકવામાં સમર્થ નથી. એ બેસિસ ઉપર ક્ષમતા આવશે, એ સમજણની બેસિસ ઉપર ક્ષમતા. ક્ષમતા આવશે કેવી રીતના? ક્ષમતા ધારણ કેવી રીતના કરશો? ક્ષમતાનો આધાર કોણ છે? સમજણ, સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, સ્વપ્નનું બેઝિક જ્ઞાન, રમતનો નિર્ણય, અણુ અણુ કણકણની સ્વતંત્રતાનો નિર્ણય હશે તો ક્ષમતા ધારણ કરી શકશે. એ તો શું થશે? શું થશે? બોલો શું થશે? જલ્દી આકુર વ્યાકુર આકુર વ્યાકુર. તો કે છે આકુરતા છોડ, કારણ કે તારી એ આકુરતા ખરેખર અનર્થકારી છે. પર માટે અકિંચિત કર છે, પર માટે એ શબ્દ, પર માટે અકિંચિત કર, અને તારી માટે અનર્થકારી. બે શબ્દ યાદ રહેશે? પર માટે અકિંચિત કર, તારી આકુરતા વ્યાકુરતા પર માટે અકિંચિત કર, એટલે કિંચિત પણ કઈ કરવા વાળી નથી. અને તારી માટે કેવી છે એ આકુરતા? અનર્થકારી છે, અર્થ વગરની, કોઈ અર્થ નથી આકુરતા. કારણ કે હવે એક્ઝામ્પલ છે, આ ભીત છે, હવે એની બહાર જવું છે, બરાબર છે? હવે આ ભીત ની બહાર જવું છે, પણ હવે જઈ શકતો નથી તો શું થશે? જવું છે, ન સમજાયું, થોડું ભાવ વાસન કરાવું. જવું છે બહાર, હવે દરવાજા બંધ છે, હવે બહાર જવું છે, પણ લિમિટ ક્યાં સુધી છે? કઈ સમજાય છે? હવે શું કરવું છે? જીવને જવું છે બહાર, કરવું છે, શરીરમાં જઈને, પરમાં જઈને, પુત્રમાં જઈને, ઘરમાં જઈને, વ્યાપારમાં જઈને, રૂપિયા પૈસામાં જઈને કરવું છે, પણ એની મર્યાદા ક્યાં સુધી છે? એની મર્યાદા એના પ્રમાણના દ્રવ્ય સુધી છે, એની મર્યાદાના દ્રવ્ય પણ પર્યાય સુધી. તો એની બહાર તો એ તો એ ક્યાં 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 અપૂર્ણ વ્યાપૂર્ણ થશે પોઈન્ટ ખબર પડે છે. એના વિકલ્પ સંકલ્પ સુધીને એની મર્યાદા હોવાના કારણે ત્યાં ને ત્યાં ત્યાં ને ત્યાં ત્યાં ને ત્યાં શું કર્યા કરશે અપૂર વ્યાકુર અપૂર વ્યાકુર. તો એને જન્મ મરણ ભાવ કરમ ભાવ મરણ ભાવ કરમ ભાવ મરણ ભાવ કરમ ભાવ કરતો રહે છે. બાર માં જઈને કરી તો કઈ શકશે નહીં, થવાનું તો જે છે એ જ થવાનું છે. અને અહીંયા એને એ કરવું નહોતું, એ જોઈતું નહોતું, એની ઈચ્છાથી વિરુદ્ધ પરમન થયું તો અહીંયા શું થયું એને? પણ અગર સહજ સ્વીકાર કર્યો હોત તો જલ્દી બોલો, હું કઈ કરી શકતો નથી એવી માન્યતા હોત તો, એનો જ્ઞાતા રહ્યો હોત તો, એને સહજ એક્સેપ્ટ કર્યું હોત તો ભાવવાસન થાય છે. શું બોલું છું? આકુરતાનું ભાવવાસન અને અનાકુરતાનું ભાવવાસન, એનો આધાર શું છે? આકુરતાના નો આધાર કરતા ભાવ છે અને અનાકુરતાનો આધાર અકર્તા ભાવ. જેટલો અકર્તા ભાવમાં રહેશું, જ્ઞાતા ભાવમાં રહેશું, એથી અનાકુરતાનું નિવેદન કરશું. અને જેથી જેટલો કરતા ભાવમાં રહેશું એટલો આકુરતાનું નિવેદન કરશું. તો આકુરતા છોડકર જ્ઞાની હોકર સમસ્ત વિષયો કા ત્યાગ કરકે ધર્મામૃત સે આત્મા કો પુષ્ટ કરકે સુખી હો. શું કે છે? સુખી હો. મોહરજ, બહુ સરસ લાઈન છે છેલ્લી, મોહરજ કો ધોગર રોજ સવારો કીને શું જોઈએ? પહેલા વાડી, બોલો જલ્દી. અને શરીર કોને ધોવો? બોલો જલ્દી. મોહ રજ કો, જે રજ લાગી છે ખ્યાલ આવે છે? રજ. મોહ રજ કો ધોકર ઉત્તમ વૃત્તિ ધારણ કર ઓર નિવૃત્ત હો જા. શું કર? ઉત્તમ વૃત્તિ એટલે ઉત્તમ ભાવ, વિશુદ્ધ ભાવ, નિશંક ભાવ, નિર્ભારતા, નિસંગતા, નિરપેક્ષતા એ ધારણ કરીને શું કર? મોહ રજ કો ધો. બરાબર? ભાવાર્થ વાંચી લો. यह जीव कर्मों के उदय से शरीर धारण करता है. क्या उदय मा? कर्मों ना उदय मा, नाम कर्म ना उदय मा. बराबर? अनेक कर्म, अनेक प्रकार ना जे कर्म ना उदय छे एमा शू मळे छे? बाह्य संयोगो आदि मळे छे. यह जीव कर्मों के उदय से शरीर धारण करता है और शरीर के योग से इंद्रियों के वश होकर विषयों के लिए व्याकुल होता है. इंद्रियों के शरीर धारण करता है, इंद्रिय मिलती है, उसके विषयों में वश होता है और उसे प्राप्त करने के लिए व्याकुल होता है. अनेक दुराचरण करके पापों में तीव्र बुद्धि वृद्धि करता है. बराबर? वधारो करे छे. विषयों के भोग कर, विषयों को भोग कर कुयोनि में, जो सु रखे छे विषयों को भोग कर, विषयों को भोग कर कुयोनि में जन्म लेता है. कुयोनि समझाए थे? अब कुमानुष, कुमानुष समझाए? कु भोग भूमि थे ना, कुमानुष, कुमनुष्य, कुमनुष्य खाई थे जो है कुमनुष्य का पिक्चर आवश्य अपना मत कदाच. कुमानुष जो लवण समुद्र अने कालो नदी समुद्र नी अंदर समझे 96 एवा અંતર્દ્વીપ છે જેમાં કુભૂમિઓ છે, એમાં કુમાનુષ છે બધા. કુમાનુષ એટલે કુમનુષ્ય, એટલે શરીર અહીંયા સુધી મનુષ્યના, શરીર અહીંયા સુધી મનુષ્યના, અને પછી મોડા સમજાય છે હાથીનું, વાઘનું, સિંહનું, બંદરનું એવા મોડા. અને કહેવાય કુમાનુષ. તમે કેવા પરિણામ કર્યા હશે તો કે આવા કુમાનુષ થાય છે, આવી કુભૂમિઓમાં ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે? કે જીવના જ બધા પરિણામ, જીવના જ પરિણામથી જીવે સંસાર ઉભો કર્યો. પોઈન્ટ પકડાય છે? કોઈએ સંસારમાં રખડાયો નથી જીવને, એના જ પરિણામથી સંસાર ઉભો થયો છે અને એના જ પરિણામથી સંસારનો અભાવ થયો. બગાડ એને કર્યો છે તો સુધાર પણ એ જ કરશે. પોઈન્ટ સમજાય છે? તો કે છે કે ઋષિઓ કો ભોગ કર કુયોની મેં જન્મ લેતા, જો જ્ઞાની કી મલિન ભાવ છોડકર આત્મા કો ધ્યાનામૃત સે પુષ્ટ કરતે. વાહ, કેટલી સરસ લાઈન છે. આત્મા કો ધ્યાનામૃત સે પુષ્ટ કરતે હૈ વે પાપ રજ સે રહિત હોતે હુએ ઉત્તમ વૃત્તિ કો ધારણ કરકે વિષય સે નિવૃત્તિ લેકર મહા સુખી હોતે હૈ. ઇસીલિયે તુ જ્ઞાનવાન હોકર સંસાર સે નિવૃત્ત હો. એનો અર્થ શું થયો આ ગાથાનો? કે જ્ઞાની જીવ જગતમાં સુખી, જગતમાં બીજું કોઈ સુખી નથી. જેને જ્ઞાન સ્વભાવી આત્માનો આશ્રય લીધો છે એ જ સુખી છે. એના સિવાય બાહ્યમાં ગમે તેટલા ભોગ હોય, ગમે તેટલા ઇન્દ્રિયના વિષયો હોય, ગમે તેટલી અનુકૂળતા હોય, ગમે તેટલી સગવડતા હોય, ગમે તેટલો સાતાનો ઉદય હોય, એ જીવ ખરેખર દુઃખી છે અને આગળ એને ભોગી ભોગીને એ આગળ દુઃખ જ ભોગવવાનો. આવી ગઈ વાત સમજાઈ ગઈ? શું નિશ્ચય નીકળ્યો? અજ્ઞાની ગમે ત્યાં હોય દુઃખી અને જ્ઞાની ગમે ત્યાં હોય સુખી. સાતમી નરકના જ્ઞાનીઓ સુખી અને નવમી ગ્રેવિકના નિત્યારસી દેવો દુઃખી. તો બાહ્ય જે સંયોગો છે એ સુખ દુઃખનું કારણ નથી. સુખ દુઃખનું કારણ શું છે? અંદરનો જીવનો મોહ ભાવ એ દુઃખનું કારણ છે. મોહ રહિત પ્રણામ એ સુખનું કારણ છે. સમજાય ગઈ વાત? ચલો આના પછીની વાત. પરિગ્રહ રહિત યતિ હી મહાસુખી. આવી ગઈ વાત? આનાથી કનેક્ટેડ વાત. ઉપર શું આ કહી? જ્ઞાની થઈને તું સુખામૃત ને પાન કર. તો હવે અહીંયા શું કે છે? ખરેખર સુખી કોણ છે જગતમાં? યતિ, યતિ મુનિ, મુનિ યતિ અને શ્રાવણ્ય. શ્રાવણ્ય પણ અંગીકાર કર. કીધું ને ચરણીઓ સૂચક ચુલિકામાં કે તને સુખી થવું હોય, સંસારથી મુક્ત થવું હોય તો શું કર? તું સામાન્ય પણ અંગીકાર કર એટલે મુનિ પણ અંગીકાર કર. બહુ સરસ વાત છે. જો શું કે છે? જો પ્રશ્ન વાંચે. જો યહાં કોઈ પ્રશ્ન કરતા હૈ કે, પ્રશ્ન જો કેવો છે? યહાં કોઈ પ્રશ્ન કરતા હૈ કે મુનિરાજ નિર્ધન હોતે હૈ. નિર્ધન હોતે હૈ મુનિરાજ પાસે તો ક્યાં કોઈ હોય? એફડી હોય, એફડી બોલો. અને શેર કેટલા મુનિરાજ પાસે? અને પ્રોપર્ટી કેટલી હોય બોલો? સોનું કેટલું હોય? ચાંદી, હીરા, દાગીના, ગાડી, બંગલા. તો એને કહ્યું છે મુનિરાજ કેવા હોય? પ્રશ્ન નો પ્રશ્ન શું છે કે યતિ એટલે મુનિરાજ કેસે હોતે હૈ? નિર્ધન હોતે હૈ. તો ઉન્હે સુખ કી પ્રાપ્તિ કેસે હોગી? રાજી સેમાં સુખ માને છે. પોઈન્ટ સમજાય છે? મુનિરાજ તો નિર્ધન છે. મુનિરાજ પાસે તો કોઈ સહયોગ નથી. મુનિરાજ પાસે તો કોઈ પરિગ્રહ નથી. મુનિરાજ પાસે તો રંચ માત્ર પણ અને વસ્ત્ર નો ધાગો પણ નથી. તો પછી એ સુખ કી પ્રાપ્તિ કેસે હોગી? ઉનકો ઉસકા ઉત્તર દેતે હુએ કહેતે હૈ કે જગત મે નિર્ધન ઓર ધનવાન સભી જીવ દુખી હૈ. નિર્ધન બાહ્ય ની વાત છે બરાબર છે. કોઈ નિર્ધન હોય બાહ્ય થી, જે ગરીબ છે એ પણ કેવા છે? દુખી. અને જે ધનવાન છે એ કેવા છે? ગરીબ ની અપેક્ષાએ થોડા સુખી, મુનિરાજ ની અપેક્ષાએ દુખી અને ગરીબ ની અપેક્ષાએ સુખી. એટલે વચ્ચે નહીં એમ નહીં બોલો જલ્દી. તો સુખી તું સુખી તું સુખી તું કેવા? કયા બે જીવો? કયા બે જીવો? કયા બે જીવો? તો કે જે નિર્ધન છે કે જે ધનવાન છે એ બે કેવા છે? એ બે કેવા છે? જો એ બહુ સરસ છે, બહુ સરસ આ ગાથા છે એમાં એનું ખુલાસો કરે છે. શું કે છે? ઉસકા ઉત્તર દેતે હુએ કહેતે હૈ કે જગત મે નિર્ધન ઓર ધનવાન સભી હી સુખી હૈ. યતિ હી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. યતિ હી મહા સુખી હૈ. કોણ? યતિ એટલે મુનિરા. સમજે? છદમસ્ત જીવો માં જોઈએ, કેવળ જ્ઞાન પહેલાની દશામાં જોઈએ, જે અનંત જીવો છે એમાં સૌથી વધારે સુખી, સૌથી વધારે નિરાકુર, સૌથી વધારે આનંદમાં રહેવા વાળા કોણ છે બોલો? બોલો. આખા ત્રણ લોકમાં કેવળ જ્ઞાનીએ છોડી દો, અરિયંત ભગવાનને છોડી દો, સિદ્ધ ભગવાનને છોડી દો, એની પહેલા ના જે જીવો છે, સમજાય છે? કેટલા પણ અનંત જીવો છે. હવે ઇમેજિન કરો, પહેલા ગ્રંથસ્થાન થી લઈને પાંચમા ગ્રંથસ્થાન, એક ઇન્દ્રિય થી લઈને પાંચ ઇન્દ્રિય સુધી, સોરી એક ઇન્દ્રિય થી લઈને પાંચ ઇન્દ્રિય સુધી ના કેવી ને છોડી દો તો કયા જીવો સૌથી વધારે સુખી છે? પ્રશ્ન છે મારો. મુનિરા ઉત્કૃષ્ટ સુખી. છદમત માં સંસારી માં અહિયાં તને સિદ્ધ ને છોડી દો તો એક યતિ હી મહા સુખી હૈ. હવે યતિ મહા સુખી હૈ ઓર ઉનકે પાસ બાર મેં ક્યાં હૈ બોલો? બાહ્ય મેં ક્યાં હૈ? તો બાહ્ય મેં કુછ નહીં હૈ ઓર અંદર મેં અપાર સુખ હૈ. અને અજ્ઞાની પાસે બાહ્ય મેં સબ કુછ હૈ ઓર અંદર મેં કુછ ભી નહીં. ગજબ બાત હૈ, બહુ સરસ બાત હૈ. હાચી લઈએ? ચલ એનું રીડિંગ કરીએ. જો શું આવી ગયું આપણે? યતિ હી મહા સુખી હૈ. યહ બાત આગામી દો છંદો મેં કહેતે હૈ બરાબર. એટલે 65 અને 66. ચલો વાંચો બધા ગાઓ. નિર્ધન જન જન બિના દુખી અરુ તૃષ્ણા સે દુઃખમય ધનવાન. સમજાયું સુખી? જો વાંચો, સભી વસ્તુઓ કે અભિલાષી નિર્ધન, સમજાય છે? સભી વસ્તુઓ કે અભિલાષી નિર્ધન, બે શબ્દ આવશે. અભિલાષા, સમજાય છે? જો આગળ વાંચો, ધન રહી હોને સે મહાદુખી હૈ ઓર ધનવાન હૈ રે ભી તૃપ્તિ રહિત હોને સે તૃષ્ણા કે કારણ મહાદુખી હૈ. એક અભિલાષા અને એક તૃષ્ણા. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અભિલાષા એન્ડ તૃષ્ણા? બે શબ્દ આવ્યા કે નહીં ચંદ્રભાઈ? અભિલાષા અને તૃષ્ણા. અભિલાષા એટલે કે છે નહીં કાંઈ અને બધું જોઈએ, અને તૃષ્ણા એટલે ઘણું બધું છે અને હજી વધારે. બેવા સમજાય? અભિલાષા એટલે નિર્ધન. નિર્ધન માટે કયો શબ્દ નો પ્રયોગ કર્યો? અભિલાષા. અને ધનવાન માટે કૃષ્ણ, અતૃપ્તિ. ધનવાન માટે કૃષ્ણ, અતૃપ્તિ. એટલે છે કેટલું? કેટલું? જેટલું જોઈએ એના કરતા ઘણું વધારે, અને તો પણ હજી અતૃપ્ત. કૃષ્ણા, કૃષ્ણાથી થાળી ખૂબ ભરી, રિક્ત રહી રિક્ત. તો છે અને હજી વધારે જોઈએ છે એ કૃષ્ણા, અને નથી કાય અને ઘણું બધું જોઈએ છે એ અભિલાષા. તો નિર્ધન સમજાયો કેમ દુઃખી છે? અભિલાષા. અને ધનવાન કેમ દુઃખી છે? કૃષ્ણા. બે વાત સમજાય? જો કેટલી સરસ વાત છે. સભી વસ્તુઓ કે અભિલાષી, સભી વસ્તુઓ, સમજાયું? સભી વસ્તુઓ કે અભિલાષી ધન રહિત હોને સે મહાદુખી હૈ. ઓર જો ધનવાન હૈ, શું કીધું? ધનવાન હૈ વે ભી તૃપ્તિ રહિત હોને સે તૃષ્ણા કે કારણ મહાદુખી હૈ. ઇસ પ્રકાર જગત કે, ઇસ પ્રકાર વ્યક્તિઓ કો છોડકર, જ્ઞાનીઓ કો છોડકર જગત કે સભી જીવ દુખી હૈ. વાસ્તવ મેં વિચાર કરે તો, હવે વાંચો આ લાઈન, બહુ સરસ છે. મને આનો અર્થ તમે કહેજો શું સમજાય છે, ધ્યાનથી વાંચજો બધા. વાસ્તવ મેં વિચાર કરે તો સંતોષી મહામુનિ હિ મહા, સંતોષી મહામુનિ હિ મહા સુખી હૈ. પરાધીન સુખ સે, આનો અર્થ કહો મને, ચલો બોલો. પરાધીન સુખ સે સ્વાધીન દુઃખ હિ શ્રેષ્ઠ હૈ. સમજાયું? શું સમજાય? પરાધીન સુખ સે સ્વાધીન દુઃખ શ્રેષ્ઠ હૈ. એટલે શું? એની આગળ વાંચીને સમજાય. પેલા આટલું સમજાઈ ગયું જયારે તો મજા આવશે, પણ એની આગળ વાંચીને સમજાયું હોય તો પેલા શું કીધું? પરાધીન સુખ. સુખ કેવું? અગર એ પરાધીન છે, કોઈમાં આધીન છે, કોઈ થી છે, કર્મો ના આધીન છે, તો એવું સુખ એના કરતા વધારે સ્વાધીન દુઃખ. સ્વાધીન દુઃખ બોલો, સ્વાધીન દુઃખ માં શું લેશો બોલો? સાચી મને પકડાય છે કોઈ? જો વાંચો, કહું છું હમણાં તમને. જો પરાધીન સુખ છે સ્વાધીન દુઃખી શ્રેષ્ઠ હૈ. યદિ એસા ન હો, હવે સમજા, યદિ એસા ન હો તો તપસ્વી મુનિયો કો સુખી કહેતે કહા જાયેગા. તપસ્વી મુનિ સુખ નહીં કરે છે, પરાધીન સુખ નહીં, સ્વાધીન દુઃખ. સ્વાધીન દુઃખ એટલે જંગલમાં, સમજાય છે? જે ઉપસર, જે પરિસર આદિ જે સંકટો આવે છે એને એક્સેપ્ટ કરે છે. રાધા દેન સ્ટેઇંગ ઇન પરાધીન સુખ. પોઈન્ટ પકડાય છે? રાધા દેન સ્ટેઇંગ ઇન પરાધીન સુખ મુનિરાજ સ્વાધીન દુઃખ. સમજાય છે? જે સ્વાધીન દુઃખ એટલે કે જે બાહ્યમાં પ્રતિકૂળતા આવશે એને હું સ્વાધીન મારા ભેદ જ્ઞાન ના જ્ઞાન દ્વારે દ્વારા એને હું જીતી. ન સમજાય? પોઈન્ટ પકડાય છે? તો પરાધીન સુખ સે ક્યા અચ્છા હૈ? સ્વાધીન સુખ. અગર એસા નહીં હોતા તો મુનિરાજ કેસે સુખી હોતે? ક્યુકિ મુનિરાજ કો તો જંગલ મેં કદમ કદમ પે દુઃખ આતે હૈ, એટલે કે બાહ્ય પ્રતિકૂળતા. પરિષદ ઉપસર્ગ રોજના પરિષદ તો રોજના ઉપસર્ગ ક્યારે ક્યારે પણ પરિષદ એ પ્રકારની દુઃખની એ પ્રકારની બહારની વ્યવસ્થા અવસ્થાઓ પરિસ્થિતિઓ દ્રવ્ય ચિત્ર કાળ ભાવ કોઈ સમજાય છે જંગલમાં લગ્ન દિગંબર દશા વિચાર કરો ખ્યાલ આવે છે ઠંડી ગરમી તો એ બધું એ બધું એ બધામાં રહેવા વધારે પસંદ કરે છે એ કારણ કે પોતા પાસે એવો ભેદ જ્ઞાનનું બળ હળંતર મુહૂર્તમાં હજારો વાર અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીએ એટલે માટે એને જીતવાની પૂરેપૂરી તૈયારી છે એટલે જગતમાં એ મુનિરાજો કેવા છે તો કે સૌથી વધારે ભાવાસ્વાથી પૂરું કરે જગત મેં જીતને ભી જીવ હૈ વે સભી દુઃખી હૈ જો નિર્ધન હૈ વે સર્વ સામગ્રી રહિત હૈ इसलिए अपने को बराबर तथा जो धनवान है उनकी तृष्णा बढ़ती रहती है और तृप्ति नहीं होती अतः तृप्ति के बिना उन्हें सुख कैसे होगा इसलिए वे भी महा दुखी है समझियो बाह्य संयोग सुख रूप का कारण नहीं अंदर ही तृष्णा अंदर ही अतृप्ति अंदर ही अभिलाषा दुख और अंदर नो संतोष स्वभाव नो आश्रय सुख बराबर है શાસ્ત્ર મેં મુનિઓ કોઈ સુખી કહા હૈ ઓરો કો નહીં બોલો શાસ્ત્ર મેં કિસકો સુખી કહા હૈ જગત મેં સભી સુખ પરાધીન હૈ સભી જગત કે સભી સુખ હૈ કે નહીં પરાધીન બસ અન વિશ્લેષણ કરો તો કલ્લા કો થઈ જાય અત પરાધીન સુખ કો સ્વાધીન દુખી પરાધીન સુખ સે સ્વાધીન દુખી શ્રેષ્ઠ હૈ પરાધીનતા મેં સુખ માનના વૃથા હૈ વ્યર્થ છે यदि पराधीनता में सुख होता तो स्वाधीनता से महातप वाले जो बहुत सरस मुनिराज ने वर्णन महातप वाले महातप करने वाले मुनिराज सुखी क्यों कहे जाते अतः यही निश्चित हुआ कि जिनको आशा है जिनको अभिलाषा आशा कृष्णा अतृप्ति है वे दुखी है और जिन्हें आशा नहीं है वे सुखी है सभी संसारी जीव आशा के सभी संसारी जीव आशा के समझाए कि इच्छा के दास होने से इंद्रियों की अधीनता से दुखी है तथा मन और इंद्रियों को झेलने वाले किसको यदि यदि मन और इंद्रियों को जीतने वाले मोह को जीतने वाले राग को जीतने वाले पराधीनता को जीतने वाले ऐसी उंगली मान्यता को जीतने वाले आशा के त्यागी लास्ट लाइन आशा के त्यागी मुनि सदा सुखी है मतलब सुखी ही है अभी ये बेगाथा कही थी बे नहीं क्रम कही ना 64 65 અને 66 ત્રણ ગાથાનો સ્વાધ્યાય છે વિશેષ આગળ છે નિજ નિજી નિજ ને બતાવાની માત કો વંદના શત બારે વંદના શત બારે આમ ભક્તો ને મોહ નિંદ્રા માંથી જગાવનારી સંતા રસનું પાન કરાવનારી અને કાંત ને નિત બોધિની દ્વાદશાની પરમ ઉપકારી જીવાની માતનો આમ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિ મેં વિતરાગ દિગંબર જય નર્મનો હવે સ્વામી જાય ના ક્લાસ